નિવૃત્તિ એનો ઉપાય, આ ત્રણેય દોષની નિવૃત્તિનો ઉપાય શું, આ દોષ કેમ જાય? તો કે જે એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પણ પ્રકારે ભૂતકાળમાં આ ત્રણ દોષ ગયા નથી, વર્તમાનમાં પણ આ ત્રણ દોષ જશે નહીં અને ભવિષ્યકાળે પણ જવા યોગ્ય નથી. અને આ આત્મજ્ઞાન માટે સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુ વચનનું શ્રવણવું અને સત્શાસ્ત્રનું વિચારવું એ છે. જો દુઃખની નિવૃત્તિને ઈચ્છતા હોય તો આ બંને સાધનોને સર્વ પ્રકારના મત મતાંતરનો, કુળધર્મનો, લોકસંજ્ઞારૂપ ધર્મનો, ઓકસંજ્ઞારૂપ ધર્મનો ઉદાસ ભાવ ભજી આરાધવા યોગ્ય છે. કરી મતાંતર ત્યાજ, અને આ કરવા માટેનું કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો સત્સંગ છે. માટે કહ્યું કે મુમુક્ષુએ એક વાર્તા નિશ્ચય કરવા યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી. અહીંયા તમામ નિજ મતનો, સ્વચ્છંદનો નિષેધ છે. કાળની અંદર, આ કાળમાં જીવ પોતાની પાસે જે કંઈ અલ્પ પુણ્ય લઈને આવ્યો છે એ પોતાની મેળે આ પરમાર્થ માર્ગ સાધી શકે એ શક્ય નથી. માટે કળિયુગની અંદર, પડતા કાળની અંદર સંઘ શક્તિ, સંઘીય સાધના, સામૂહિક બળ આ પરસ્પર પૂરક બની શકે એમ છે. સંઘે શક્તિ કલૌ યુગે, કળિયુગમાં સંઘ શક્તિ એ જ બળવાન છે. એટલે ભગવાન મહાવીરનો જો કોઈ મોટો ઉપકાર હોય આપણા ઉપર, તો ભગવાન મહાવીરે આ જગતના જીવોને પરમાર્થ માર્ગમાં સંઘીય સાધના આપી. મહાવીર પહેલા વ્યક્તિગત સાધના હતી, જિન કલ્પ હતા. જિન કલ્પના મુનિઓને પણ ગચ્છવાસી મુનિઓ થયા, ગણવાસી મુનિઓ થયા, અને આ શ્રાવકો પણ સંઘના સ્વરૂપની અંદર સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા, આવું તીર્થનું સ્વરૂપ છે એ સંઘનું સ્વરૂપ છે. એકાકી હોવા છતાં સાધનાનું સ્વરૂપ સાંઘીય છે. આ સંઘીય સ્વરૂપની સાધનાના રહસ્યો એ સમજવા પડે. કૃપાળુદેવે એને શબ્દ પ્રયોગ આપ્યો સત્સંગ, કે ગમે તેવો સંઘ ભેગો થાય તોય કલ્યાણ થશે નહીં. કારણ કે એ સંઘની અંદર જો મતવાદ ઉભો થાય, એ સંઘીય સાધનામાં જો ગચ્છવાદ ઉભો થાય, એ સંઘીય સાધનાની અંદર જો ઓઘસંગના જોર કરે, તો એ સંઘીય સાધના પણ જીવના કલ્યાણનું કારણ બની શકશે નહીં. એટલે પરમ કૃપાળુ દેવે બહુ સ્પેસિફિક શબ્દ મૂક્યો કે સત્સંગ. હવે આમાં બીજો કોઈનો પ્રવેશ થઈ શકે નહીં. જે સંઘમાં રહીને સતની ઉપાસના થાય, જે સંઘમાં રહીને સતનો પરિચય થાય, જે સંઘમાં રહીને સત સાથેની મૈત્રી થાય, સતનો રંગ ચડે, આ સત્સંગ. એ સિવાયનો સત્સંગ નથી. જ્યાં સતનો અભાવ છે ત્યાં શબ્દ મૂક્યો છે અસત્સંગ, અને જ્યાં સંઘનો પ્રતિકાર છે સતનો ત્યાં એ શબ્દ છે કુસંગ. અહીંયા કહ્યું છે સત્સંગની સાધના, આ સત્સંગનું પરિણામ છે. અને એ વાર્તા અનુભવમાં આવવા જેવી છે એવી વાત સુધી આપણે આ પત્રમાં વિચારણા કરી. બહુ મહત્વના મુદ્દાઓ સાધક માટે, મુમુક્ષુ માટે આ પત્રની અંદર કૃપાળુદેવે બહુ જ સૂક્ષ્મ માર્ગદર્શન આપણને આપ્યું છે. હવે કે છે પોતાની સ્થિતિમાં કે છે એ સત્સંગનું મહાત્મ્ય બતાવવા માટે, યથા પ્રારબ્ધ સ્થિતિ છે એટલે બળવાન ઉપાધિ યોગે વિષમતા આવતી નથી. સ્થિતિ છે યથા પ્રારબ્ધ યોગે, જેવો પ્રારબ્ધનો યોગ ઉદયમાં છે એવી જ અમારી સ્થિતિ છે. પ્રારબ્ધ સિવાય કશું નથી, પ્લસ નથી, માઇનસ પણ નથી. ઉદય જેમ આવે તેમ વર્તીએ છે. એટલે બળવાન ઉપાધિ યોગે વિષમતા આવતી નથી, અને પ્રારબ્ધ છે એ સમાધિનું નથી, ઉપાધિનું છે. અને એ ઉપાધિ જેવી તેવી નથી. આપણે તો આપણી ઉપાધિના ગમે તે પ્રકારના રોદણા રોઈએ, પણ જ્ઞાનીઓ કહે છે કે અમને જે ઉપાધિ છે તો બળવાન ઉપાધિ છે, ટાળી ટળી શકે નહીં. આવી બળવાન ઉપાધિ છે, છતાં પણ વિષમતા આવતી નથી. ઉપાધિનું આવવું એ કર્મનો ઉદય છે, અને સમ અને વિષમ પરિણામ થવા એ જીવની જાગૃતિ છે, એ જ્ઞાનનો પુરુષાર્થ છે, એ સમજણનું આપણું જેને કહીએ એ સામર્થ્ય કેટલું છે એ નક્કી થાય. સમજણ છે કે નહીં, ઉપાધિ તો આવે, સંસારમાં રહીએ ને ઉપાધિ ન જ આવે તો ભાઈ તું સિદ્ધ શિલામાં જ હોત, તું અહીંયા આવ્યો ન હોત. જગતમાં જન્મ ધારણ કર્યો છે એ જ એની સાબિતી છે કે ઉપાધિ સાથે જ તું જન્મો છો. અને 70-80 વર્ષનું આયુષ્ય છે તેનો મતલબ કે 80 વર્ષ સુધી આ ઉપાધિથી તારો છૂટકો નથી. એટલે ઘણી વાર કોઈને કઈ હો વર તો ભાઈ સાહેબ બહુ અવર સુધી શું કામ તમે આ હેરાન કરો, તો કે તમારા નસીબમાં જ આ લખ્યું છે. આયુષ્ય છે એ એક અપેક્ષા એ ઉપાધિનો યોગ છે, આયુષ્ય છે એ એક અપેક્ષા એ ઉપાધિનો યોગ છે. જ્યાં સુધી ઉપાધિનો યોગ છે ત્યાં સુધી આયુષ્ય ખતમ થશે નહીં. તારા નસીબની અંદર જો આ પ્રકારનું સર્જાયું જ હશે દુઃખ અશાંતિ ત્યાં સુધી તો આયુષ્ય પણ પૂરું થાય નહીં. ગમે તેવા દુઃખ આવે તો જીવનથી છૂટી શકાતું નથી. હે પ્રભુ હવે તો આ જીવવું અકારું થઈ પડ્યું છે, તો કે જીવન જશે જીવ્યે જ છૂટકો. બળવાન ઉપાધિ યોગે, ઉપાધિ યોગ એ કર્મના વિપાકનું કારણ છે, પરિણામ છે. વિષમતા એ જીવની સમજણ, જીવના જ્ઞાનનો ઉપયોગ, આત્માના ગુણનો ઉપયોગ, આત્મિક સંપદા કેવી છે એના આધાર ઉપર છે. સમતા આવવી કે ન આવવી એને ક્યાંય પ્રારબ્ધ સાથે જોડશો નહીં. એ કોઈ ઉદયના આધારે સમતા આવે કે વિષમતા આવે એ ઉદયના આધારે નહીં, પણ ઉદય આવે ત્યારે પોતે પોતામાં ન રહી શકે માટે સમતા વિષમતા થાય. પુરુષાર્થ છે, પ્રારબ્ધ અને પુરુષાર્થની ભેદરેખાને સમજવાનો પ્રયત્ન કરીએ. જે સ્વવશ છે તે પુરુષાર્થ છે, અને જે પરવશ છે તે પ્રારબ્ધ છે. કર્મ છે એનો વિપાક છે એ હવે પરવશ છે. એને તો ઇન્દ્ર નાગેન્દ્ર જીનેન્દ્ર શક્રેન્દ્ર કોઈ ટાળ્યા ટાળી શકતા નથી, પણ એવા ઘોર પરિસર અને ઉપસર્ગની અંદર સ્થિરતા શાંતિ અને સમાધિનો અનુભવ કરી શકે છે એવા કોઈ પણ સાધક મુમુક્ષુ જે સ્વવશ છે એ કરી શકે છે. આવા સ્વવશ યોગીને સમયસારજીની અંદર એને પરમાત્મા સ્વરૂપ કહ્યા છે, કે સ્વવશ યોગી જે છે કે ઉપાધિનો ઉદયથી વિરક્ત થઈ ગયો છે એનાથી ભિન્નતા એને ભાસે છે, આવો સાક્ષાત પરમાત્મા જ છે. એને શબ્દ પ્રયોગ મૂક્યો છે નિયમસારની ગાથાના જે એનું વિશ્લેષણ વિવરણ આપ્યું છે એમાં તો એ શબ્દ પ્રયોગ મૂક્યો કે તીર્થંકર જ છે. આટલું ઉત્કૃષ્ટ આ પુરુષાર્થનું સામર્થ્ય છે. પણ પુરુષાર્થ અને પ્રારબ્ધનો ભેદ સમજવો પડે, એ સમજવા માટે સ્વ અને પરનો ભેદ સમજવો પડશે, કે સ્વ વસ્તે પુરુષાર્થ અને પર વસ્તે પ્રારબ્ધ. તો આ મારા હાથની વાત છે, સમતા હોવી વિષમતા થવી આ જીવનું પોતાની જે સ્થિતિ છે આત્મવિકાસની, આત્મવિકાસનું આ પરિચય બેરોમીટર છે, કે ઉપાધિના ભયંકર તોફાનની વચ્ચે એ સ્વસ્થતા જાળવી શકે છે કે નથી જાળવી શકતો એ આત્મિક દશાનું માપ દશા એનું યંત્ર છે, કે કેવી રીતે એ રહી શકે છે શાંતિ સમતા સમાધિ રહી શકે છે કે કેમ, એ આત્મજાગૃતિ આત્મભાન આત્મજ્ઞાન આત્મધ્યાન જે શબ્દ પ્રયોગ વાપરો પણ કેટલા પ્રમાણમાં છે. જો સ્વની અંદર સ્થિર થતો નથી અંતર્મુખ થતો નથી તો ઉપાધિના પ્રસંગની અંદર જીવ બહાર જોડાઈ જાય પછી શાંતિની કોઈ સંભાવના નથી. જુદો પાડી દેવા માટેનું એક જબરજસ્ત આ પ્રયોગ છે, કે જ્યારે જ્યારે ઉપાધિનું બળવાનપણું આવે ત્યારે જુદો પાડી દે પોતાના જીવને, ચેતન તત્વને જુદું પાડી દે. કૃપાળુદેવ કહે છે બળવાન ઉપાધિ યોગે વિષમતા આવતી નથી, કંટાળો અત્યંત આવી જવા છતાં ઉપશમનું સમાધિનું યથારૂપ રહેવું થાય છે. કંટાળો આવી જાય, આત્મજાગૃતિ છે, અરે આવું આત્માનું પોતાનું સ્વરૂપ છે અને એને આ સંયોગ, તો કંટાળો આવી જાય પણ એથી સમાધિભંગ થાય નહીં. ઉપશમ જે છે એ ઉપશમનું અને સમાધિનું રહેવું થાય છે, યથારૂપ એ જેમ છે તેમ રહે છે. અને જ્યારે એ સંબંધી ઉદય સંબંધી વિચાર કરે ત્યારે કંટાળો આવે. હે જીવ, આ કેવા બંધાયા હશે! આ અંતરંગની દશા અને આવો બહારમાં ઉપાધિ યોગ, આવી જાગૃત અવસ્થા અને આવો કર્મનો સંયોગ, આવી જાય કંટાળો. પણ એથી કરીને સમાધિ વિચલિત થતી નથી, ઉપશમની ધારા અટકતી નથી, ઉપશમનું સમાધિનું યથારૂપ રહેવું થાય છે. અને આ સમયે શું થાય? નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્ત્યા કરે છે. પરમ જ્ઞાનીને પણ બાહ્ય ઉપાધિના યોગે એની સમાધિ યથારૂપ રહેવા છતાં એ સમયે ઉપયોગથી ચૂકી ન જવાય અને આ સમાધિની ધારા અખંડ રહે એટલા માટે એને કઈ ભાવના આવે છે? સત્સંગ. ચિત્તમાં સત્સંગની ભાવના વર્ત્યા કરે છે કે આવે સમયે જો સત્સંગ હોય તો અમારી સમાધિ એમને એમ અબાધપણે અક્ષુણ્ણપણે રહે, એને કોઈ આંચ નહીં આવે. બહારના પ્રભાવોમાં ચડ ઉતર થયા જ કરશે, તડકા છાયા આવ્યા જ કરશે, ભરતી ઓઠ સંયોગોની થયા જ કરે. પણ જો સત્સંગનું બળ હશે, સત્સંગ સાથે જીવ જોડાયેલો હશે, એનું ચિત્ત સત્સંગની અંદર રત થયેલું હશે, તો આ બહારના પરિણામો જે સુખ દુઃખના કહેવાતા કલ્પનાઓ છે, સુખ દુઃખ તો એના ઝંઝાવાતો એને સ્પર્શી શકશે નહીં, એની શાંતિનો ભંગ કરી શકશે નહીં. તો આવે સમયે જ્ઞાનીઓ પણ, પરમ જ્ઞાનીઓ, પરમ કૃપાળુ દેવ જેવા જ્ઞાનીઓ પણ સત્સંગને ઈચ્છે છે કે ઉપાધિનું બળવાનપણું હોય ત્યારે અમારા ચિત્તમાં ભાવના સત્સંગની થાય છે. અમે એકલા પણ આને પહોંચી વળી શકીએ એમ છીએ, છતાં પણ કાળ વિષમ છે, કાળ દુષમ છે. આવા કાળની અંદર આત્માને પોતાના સ્વસ્વરૂપમાં સ્થિર રાખવા માટે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બીજું બળવાન કારણ નથી. બળવાન ઉદય હોય તો સત્સંગ બળવાન જોઈએ. ઉદયની બળવત્તરતા હોય તો સત્સંગની પણ બળવત્તરતા જોઈએ. ઉદય દ્રઢ હોય તો સત્સંગ દ્રઢ જોઈએ. આ આપણે ગણિત જાળવી શકતા નથી અને એ ન જાળવવાને કારણે જેનું પલ્લું ભારે એનું પરિણામ આપણે ભોગવીએ. કર્મોદયનું પલ્લું ભારે તો કર્મોદયના પરિણામની અંદર આ જીવ વયા કરે, તણાયા કરે. અને સત્સંગનું પલ્લું જેને ભારે છે એ સત્સંગના ભાવની અંદર વહે, શાંત સરિતામાં વહે, શીતળ સમાધિના સુખની અંદર વહે, આનંદની અંદર રહે, પરિણામ ભોગવો. બંને કારણ બળવાન છે, ઉપાધિ પણ બળવાન, સત્સંગ પણ બળવાન. આ બંનેને સાથે રાખે તો ઉપાધિ બળવાન હોય ને સત્સંગ બળવાન હોય તો જ્ઞાનીઓ કહે છે કે આવા સત્સંગના સમયે શાંતિનું, ઉપશમનું અને સમાધિનું સ્થિરપણું રહી શકે છે. અમારી પણ આ પ્રકારની ભાવના ચિત્તમાં સત્સંગની રહે છે. બહુ મુમુક્ષુએ વિચારવાનું છે, બાકીના સાધનમાં એવા બધા આપણે અટવાઈ ગયા છે કે મૂળ સાધન લક્ષ્યમાં આવતું નથી કે જીવે નિરંતર સત્સંગમાં રહેવું જોઈએ. અને આ સત્સંગમાં રહેવા માટે થઈને એના એ પ્રકારના ઉપક્રમ, આ બધા જ મંદિરો, સ્વાધ્યાયો, આશ્રમો, આ બધા સત્સંગના બળ માટે છે. જીવને સત્સંગનું બળ પૂરું પાડે. બળવાન ઉપાધિ યોગમાં પણ એની ચિત્તની શાંતિ સમાધિ એ અસ્વસ્થ ન થાય, એના પરિણામ વિષમ ન થાય, વિભાવ ન થાય. પરિણામ જો બગડે તો કર્મબંધ અતિ ભયંકર થાય, માઠો થાય. માટે ત્યાં કહે છે કે એક બળવાન કર્મોદયને પણ ભેદી લેવા માટે એવી ચિત્તની સ્વસ્થતા હોવી જરૂરી છે. એને આત્મસ્થિરતા કૃપાળુદેવે અપૂર્વ અવસરની અંદર કીધી છે.
આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો ઘોર પરિસહ કે ઉપસર્ગ ભય કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
મન વચન અને કાયા દેહ છે ત્યાં સુધી આ ત્રણ યોગ છે. આ ત્રણ યોગની સ્થિરતા જોઈએ છે અમારે. સંસારમાં છીએ એટલે ઉપાધિના યોગમાં છીએ, જાણીએ છીએ. એ ઉપાધિ ચડ ઉતર છે, ક્યારેક હળવી છે, ક્યારેક ભારે છે, ક્યારેક નિર્બળ છે, ક્યારેક બળવાન છે, ક્યારેક ઓછી છે, ક્યારેક અધિક છે, કઈ વાંધો નહીં. પણ મન વચન કાયાના યોગ વિચલિત થવા જોઈએ નહીં. અને કે જે પ્રભુ એવી સ્થિરતા દે જે અમારા આત્મ સ્વભાવની આ સત્સંગની અંદર અમારા ચિત્તની, ચિત્ત છે એ આત્માનું સ્વરૂપ છે. વિષમતા સમતા થવી એ ચિત્તમાં થાય છે. તે સમયે અમને એવું દેહ પર્યંત આ સ્થિરતા આપજે. જ્યાં સુધી આ મન વચન કાયાના યોગ વર્તે છે ત્યાં સુધી અમને સ્થિરતા આપજે, કે જેથી કરીને ઘોર પરી શકે ઉપસર્ગ. આ વધતા વધતા કદાચ પરિસરો પણ વધે અને ઉપસર્ગ પણ વધે. પરિસર પોતાના કર્મોદય છે, પરિસર છે એ કર્મોદય છે, ઉપસર્ગ છે એ અન્ય દ્વારા થતા છે. ઉપસર્ગ છે એ અન્ય દ્વારા થાય છે. આ બંને સ્થિતિની અંદર મારું કર્મ પણ અત્યંત કઠિન એવું ઉદયમાં આવે, અથવા બહારના સાથેના ઋણાનુમત એવા હોય ને કોઈ જીવ પ્રતિકાર વેર અને બદલાની ભાવનાથી આ જીવો પર ઉપસર્ગ કરે. ભગવાનના જીવન કાળની અંદર ભગવાન મહાવીરના સાધના કાળમાં પરિસહ પણ છે અને ઉપસર્ગ પણ છે. ભગવાનને ગોચરી ન મળે આ પરિસહ છે. પીવાના પાણી ન મળે, રહેવાનો આશરો ન મળે, આ બધા પરિસરના પ્રસંગો છે. ભયંકર શીત, ભયંકર ઉષ્ણ, ગરમી એવા બધા સંયોગો પ્રાપ્ત થવા આ પરિસર છે. અને ભગવાન ઉપર સુલપાણી વૃક્ષ, ચંડકોશિક, સંગમ દેવ આ બધાના ઉપસર્ગ છે. કાષ્ટ સલાકા આ ઉપસર્ગ છે. પરિસર આવે કે ઉપસર્ગ આવે તો પણ હે પ્રભુ અમારી સ્થિરતાનો અંત ન આવવો જોઈએ. અંત સ્થિરતા એ ચિત્તની છે, એ ફેકલ્ટી, એ પ્રોપર્ટી ચિત્તની છે, સ્વવશ છે, પુરુષાર્થ આધારિત છે, જ્ઞાન આધારિત છે, સમજણ આધારિત છે. માત્ર ક્ષયોપશમ નહીં ચાલે. બહુ જાણે છે, પંડિત છે, ન આવે સ્થિરતા એને. જાણે છે તેથી શું થયું? ત્યાં પણ ભેદ થવા જોઈએ. જ્ઞાની અને પંડિત ભેદ થવા જોઈએ. એકમાત્ર જાણે છે, સૂક્ષ્મપણે જાણે, એનું જાણ પણ એવું કે છ દી ઉધી સમજાવે આપણને કે પરિસર એટલે શું. પણ એને જો જરાક પરિસર થાય તો હાફડો ફાફડો થઈ જાય, આકુળ વ્યાકુળ થઈ જાય. અને જો જરાક શરીરની અંદર વ્યાધિ આવે તો આખા ઘરનો ઉપાડો લે. અને પાછો કહેવાય બધાને ઉપદેશ આપે, ઉપસમ એટલે શું સમજાવે. અને એના જેવું તો કોઈ ન કે ઉપસમ સમજાવે. પણ ઓલો કે ઘરે જઈને પૂછો તો ખરા એના ઘરવાળાને કે આનો ઉપસમ કેવો છે. જ્ઞાન, સમજણ, આત્મસાત થાય ચિત્તની અંદર, એ સંસ્કાર થાય. સત્સંગ દ્વારા જ થશે. સત્સંગની અંદર, એકાકીની અંદર આવું અભિમાન પણ પંડિતાઈનું આવશે. એકલો વાંચશે, પોતાને વિદ્વાન સમજતો જશે, જ્ઞાની માનતો જશે, કલ્પનામાં રાચતો જશે. અને પછી તો એક સ્થિતિ એવી આવશે કે એને નીચે ઉતારવો આકરો પડશે કે ભાઈ તું તારા પગ તો ધરતી ઉપર રાખ,
તું જાણે છે બધું, અમે જાણીએ છીએ, પણ તારું જાણપણાને પ્રત્યક્ષ જીવન સાથે કોઈ સંબંધ નથી, એ પરમાર્થ નથી. ચિત્ત, ચિત્તની શુદ્ધિ, ચિત્તનું સ્થૈર્ય જૈન દર્શનમાં તો અદભુત વાત મૂકી છે. આ ચિત્તનું સ્થૈર્ય હોવું જોઈએ, શુદ્ધિની સાથે સ્થૈર્ય. કેવળ ક્ષયોપશમથી ચિત્તની શુદ્ધિ થતી નથી, સ્થૈર્ય આવતું નથી. અને ચિત્તનું સ્થૈર્ય ન આવે ત્યાં સુધી યોગનું સ્થૈર્ય ન આવે. આ મન વચન કાયાના યોગ છે, એનું સ્થૈર્ય ન આવે. આ બધા પરસ્પર જોડાયેલા છે. નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્ત્યા કરે છે. કૃપાળુ દેવના સ્વહસ્તે લખાયેલા આ શબ્દોને વાંચીને આપણે જગજોર થઈ જવું પડે કે આ પુરુષ કે છે કે અમને નિરંતર સત્સંગની ભાવના વર્ત્યા કરે છે, અને આ કયા આધારે નક્કી કરે છે કે મારે કાંઈ જરૂર નથી સત્સંગની, હું ઘરે બેઠો બધું કરીશ. હે, હા, કે સાહેબ સાંભળ્યું, ટીવી જોશું, અમારી પાસે વિડીયો છે, અમારી પાસે MP3 છે. સત્સંગ વિના આનો કોઈ વિકલ્પ નથી, નો શોર્ટકટ. આ કાળની અંદર સતને પામવા માટે સત્સંગ સિવાય બીજો કોઈ શોર્ટકટ નથી. અને આ ઇલેક્ટ્રિક મીડિયાએ બધા શોર્ટકટ આપ્યા છે. ઇન્ટરનેટ ઉપર મને ખબર પડે, વેબસાઇટ ઉપર ખબર પડે. તારી વેબસાઇટ તારા ઘરે રાખજે, વેબસાઇટથી કોઈએ શાંતિ મેળવી નથી અને મેળવી શકશે. ચિત્તમાં નિરંતર સત્સંગની ભાવના વર્ત્યા કરે છે, પ્રભુ કારણ આપે છે. સત્સંગનું અત્યંત મહાત્મ્ય પૂર્વ ભવે વેદન કર્યું છે. જો જાતિ સ્મરણ જ્ઞાન, અને આ જ્ઞાન કેવું, અનુભવ ગમ્ય જ્ઞાન. માત્ર સ્મૃતિજન્ય નહીં, જાતિ સ્મરણ જ્ઞાનના પણ બે પ્રકાર છે. એક અનુભવ ગમ્ય, ભૂતભવ અનુભવ ગમ્ય થાય, અને એક સ્મૃતિ ગમ્ય થાય, માત્ર સાંભળે બધું સ્મરણમાં આવે. ઇટ્સ નથિંગ બટ ધ મેમરી, એ કમ્પ્યુટરની મેમરીની જેમ મેમરીની આવે બસ. અહીંયા તો કહે છે કે એનું અમને મહાત્મ્ય પૂર્વ ભવે વેદન કર્યું છે. આ વેદન શબ્દ પૂર્વની અંદર જો આવું આરાધન કર્યું હોય તો આ જન્મની અંદર આ સત્સંગમાં, આ પરમાર્થની સાધનામાં એ સંસ્કાર રૂપે આપણને મદદરૂપ થાય. પણ માનો કે રહી ગયું, પૂર્વભવ તો ગયો સાહેબ, હવે તમે ક્યાં સુધી અમને પૂર્વભવની જ અમે ચિંતા કર્યા કરી, હવે જે હાથમાંથી ગયું એ તો કંઈ પાછું આવવાનું નથી. તો કે આ ભવ તો હાથમાં છે ને, આવતા ભવ માટે આ ભવ પૂર્વભવ છે, એટલું તો સમજાય છે કે નહીં? કે આવતા જન્મ માટે આ ભવ છે એ પૂર્વભવ છે, એટલું તો પકડાય. બસ, તો પૂર્વભવનું મહાત્મ્ય કરવાનું ચૂકી ગયો તો હવે ચૂકીશ માં, કે જેથી કરીને આવતા ભવની અંદર આ સંસ્કાર તને સાધનામાં મદદરૂપ થાય, આત્માના સંસ્કારો જાગૃત રહે. સત્સંગનું મહાત્મ્ય આજે વેદીએ, જેથી કરીને આવતા જન્મની અંદર માર્ગ ટૂંકો થાય, સરળ થાય, સાધના સરળ બને. ગયું તે ગયું, પણ જાગ્યા ત્યાંથી સવાર. કૃપાળુ દેવે તે કહ્યું કે રાત્રિ વ્યતિક્રમી ગઈ, રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, હવે ભાવ નિંદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. આવી તો અનેક રાત્રિઓ આવીને જાય છે, પણ એક રાત્રિ છે એ બહારને દુનિયામાં થતા ફેરફાર પરની અપેક્ષાએ સૂર્યોદય ને સૂર્યાસ્તની સાથે જેનો સંબંધ છે, અને એક છે આત્માનો સૂર્ય પ્રકાશિત થયો છે કે નહીં. જ્ઞાન સૂર્ય પ્રકાશિત થાય તો પ્રભાત થાય, બાકી તો રાત જ છે જિંદગીમાં. 80 વર્ષ હોય તો રાતમાં જ છો, તું તારું પ્રભાત થયું જ નથી, ક્યાં વ્યતિક્રમી ગઈ છે? તું જાગતો કે ઊંઘતો એમાં શું ફરક છે? ભગવાન મહાવીરે ફરક કીધો કે હું તો એટલો હારો કે ઓછા કર્મ કરીશ. જયંતીને પ્રશ્ન કર્યો છે સાધ્વી જયંતીએ, પરિવાર અધિકા હતી, કે પ્રભુ જગતના જીવોનું જાગવું સારું કે ઊંઘવું સારું? પ્રભુએ જવાબ આપ્યો છે કે પ્રમાદી જીવોનું ઊંઘવું સારું અને પુરુષાર્થી જીવોનું જાગવું સારું. એટલે આપણે તો જાગીએ કે ઊંઘીએ એમાં કઈ બહુ ફરક પડશે નહીં. જાગૃત થઈએ. પુષ્પમાળાનું પહેલું જ વાક્ય, પહેલું જ વાક્ય 14 વર્ષની ઉંમર પહેલા લખાય છે, ક્યારે લખાય કઈ ખબર નથી, પણ રાત્રિ વ્યતિક્રમી ગઈ, ભાવ નિંદ્રા ટાળો. અરે આ જીવ તો હજી નિંદ્રામાં જ છે, ભાવ નિંદ્રા છે ત્યાં સુધી રાતમાં જ પડ્યો છે, હજી ઘોરે છે, એદુ છે, આળસુ છે. આ જીવના જીવનમાં હજુ પ્રભાત થયું નથી. એ પ્રભાત તો સમજણનો પ્રભાત, સમજણનો પ્રભાત, જ્ઞાન કિરણ ઉગવા જોઈએ જીવનની અંદર, કોઈ સત્સંગનો પ્રકાશ થવો જોઈએ, ત્યારે જ જીવનની રાત્રિ અથવા અંધકાર દૂર થશે. કે છે સત્સંગનું અત્યંત મહાત્મ્ય પૂર્વભવે વેદન કર્યું છે તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે અને નિરંતર અભંગપણે તે ભાવના સ્ફુરિત રહ્યા કરે છે. ઓહો, પૂર્વનું કેટલું ઉપયોગી છે. સાતત્ય કેવો છે આ જુઓ, પરમાર્થ માર્ગનું સાતત્ય જુઓ, કે એ જે વેદન કર્યું છે તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે અને સાથોસાથ અભંગપણે તે ભાવના સ્ફુરિત રહ્યા કરે છે. સ્ફૂર્ણા કેટલી છે. આવા જીવો એને આ જન્મની અંદર પણ ઉપાધિનો યોગ સતાવી શકતો નથી. ઉપાધિની વચ્ચે પણ સમાધિ છે. એનું કારણ એ છે કે પ્રભુ પૂર્વ ભવનું આપનું આરાધન એ અભંગપણે સ્ફુરિત રહ્યા કરે છે. આવું પૂર્વ ભવનું આરાધન જીવનની અંદર જાગૃત થાય. જ્યાં સુધી આ ઉપાધિનો ઉદય છે ત્યાં સુધી સમવસ્થાને તે નિર્વાહવો એવું પ્રારબ્ધ છે. તથાપિ જે કાળ જાય છે તેના ત્યાગના ભાવમાં ઘણું કરી ગયા કરે છે. જ્યાં સુધી ઉપાધિનો ઉદય છે ત્યાં સુધી તો સમવસ્થાને જરા પણ વિચલિત થયા વિના, વિષમ ભાવો લાવ્યા સિવાય એને નિભાવી લેવો, નિર્વાહવો એટલે સ્વીકારી લેવો, શાંત સ્વીકાર. એનો શબ્દ પ્રયોગ છે શાંત સ્વીકાર, પ્રતિકાર નહીં, પ્રતિરોધ નહીં, બદલો નહીં, શાંત સ્વીકાર. કારણ સ્વીકાર શા માટે છે? સમજણ છે કે આ જે કંઈ છે એનું કારણ કોણ? કર્મો અમે બાંધ્યા છે, દોષ અમારો છે. વાહ, હવે નિર્વાહ, હવે નિર્વાહ પણ સરળ બને છે. હવે એના પ્રત્યે આવેશ, આવેગ, પ્રતિકાર, પ્રતિશોધ, બદલો, વેર, દ્વેષ આવા કોઈ વિષમ ભાવ થતા નથી. કારણ કે દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે. માટે જે કાંઈ ઉદયમાં આવે છે ઉપાધિ યોગના રૂપમાં, એ નિર્વાહો એને ભાઈ નિભાવી લે, સહન કરી લે, એવું પ્રારબ્ધ છે. અમારે નિર્વાહ. તથાપિ જે કાળ જાય છે તેના ત્યાગના ભાવમાં ઘણું કરી ગયા કરે છે. જે કાળ જાય છે નિર્વાતા નિર્વાતા, એમાં સતત રટણા તો એના ત્યાગની જ છે કે અમે ક્યારે આમાંથી છૂટીએ. કૃપાળુ દેવી એક વાક્ય મૂક્યું છે, બહુ સરસ છે, આપણે આગળ આવી ગયું છે, કે જે છૂટવા માટે જ જીવે છે તે બંધાતો નથી. બોલો, આ એક સાદી વાક્ય આપણે આપણા ઉપર લગાવીએ, આપણને એમ થાય આટલી વાત, હું મુમુક્ષુ છું, ભક્ત છું, સાધક છું, અમે આમ છીએ, અમે તેમ છીએ, એ બધી વાથા છે તું છૂટવા માટે જીવે છે. એક જ ટેસ્ટિંગ. અને તો જ્ઞાનીનું અભયવચન શું છે? તે બંધાતો નથી. લે, આ તરત જ આપણી આપણને પરિણામ મળી ગયો કે આ વાત ખોટી હારી. આપણે એમ કહીએ છીએ તો કે તું છૂટવા માટે જીવતો નથી, મુમુક્ષુ છૂટવા માટે જીવે છે. મુમુક્ષુ છૂટવા માટે જ જીવે છે. 254 મુમુક્ષુતાની વ્યાખ્યા, સર્વ પ્રકારની મહાશક્તિથી મુંજાય, એક મોક્ષને વિશે જ યત્ન કરે તેને મુમુક્ષુતા કહીએ છીએ. બસ એક જ એને, એનો પ્રયત્ન છૂટવા માટે જ. એને સમ્યક દશાના લક્ષણમાં કહ્યું સંવેગ, માત્ર મોક્ષ અભિલાષ. એની એક જ ઈચ્છા છે. આમ તો બધી જ ઈચ્છા રૂંધવાની છે, છતાં એક જ ઈચ્છા છે, જ્યાં સુધી એ છૂટ્યો નથી ત્યાં સુધી છૂટવું. કોઈ પણ પ્રકારે કરીને છૂટવું, ગમે તેમ કરીને પણ આમાંથી બહાર નીકળવું. હવે આ ભવજાળમાંથી બહાર નીકળવું, અદ્ભુત સાદી વાત. પકડાઈ જાય તો મંત્ર છે. મંત્ર છે છૂટવા માટે જ જીવવું, છૂટવા માટે જ જીવવું. અને એ વાત જે છે બંધાતો નથી, એ વ્યવસ્થા કોની છે? દીનબંધુની. દીનબંધુની વ્યવસ્થા જ એવી છે કે એ છૂટવાના કામીને બાંધતો નથી અને બંધાવાના કામીને છોડતો. આ દીનબંધુની વ્યવસ્થા, આ વિશ્વની વ્યવસ્થાનો ક્રમ તો જુઓ કે જો તારે છૂટવું જ હોય તો જગતમાં કોઈ તને બાંધનાર નથી. જો છૂટવું હોય તો, પણ આપણી તો દાનત જ ખોરા ટોપરા જેવી હોય, નહીં થાય. ઘણી વાર દાનત હોય છે પણ સમજણ હોતી નથી. જીવને કોઈને બંધાવવું ગમતું નથી. સર્વજીવ દુઃખની નિવૃત્તિને જ ઈચ્છે છે. જ્ઞાનીઓ કરુણાથી કહે કે એ અમે નથી કહેતા, આ તો આપણા જેવા બોલે કે દાનત ખોરા ટોપરા જેવી. જ્ઞાની કે છે ના, પ્રત્યેક જીવ છૂટવા માટે પ્રયત્ન કરે છે, એ દુઃખની નિવૃત્તિને ઈચ્છે છે. પણ એને દુઃખ શેમાંથી જન્મ પામે છે એ ખબર નથી બિચારાને. એટલે એના બધા પ્રયાસ ઊંધા પડે છે. જન્મો જન્મના એના પ્રયાસનું કોઈ પરિણામ આવતું નથી, કારણ કે એને ખબર નથી કે રાગ દ્વેષ અને અજ્ઞાન એ દુઃખની જડ છે. અને એ દોષ છે. એ દોષ જ્યાં સુધી હશે ત્યાં સુધી દુઃખની નિવૃત્તિ શક્ય નથી. અને એ દોષ જશે એનો એકમાત્ર ઉપાય આત્મજ્ઞાન સિવાય કંઈ નથી. અને એ આત્મજ્ઞાન સદગુરુના વચનનું શ્રવણ અને સત્શાસ્ત્રોનું વિચારવું, એ સિવાય બીજે ક્યાંયથી નથી. અને આ સદગુરુના વચનનું શ્રવણ અને સત્શાસ્ત્રોનું વિચારવું, એ સત્સંગ સિવાય ક્યાંય નથી. જીવ ઈચ્છે છે પણ એને આ માર્ગની લિંક નથી. કારણ કાર્યની શૃંખલા જેને કહીએ, એ ચેઇન, કાર્ય કારણની શૃંખલા એની જળવાતી નથી. કારણ કે એને કારણ ખબર નથી કે શેને કારણે છે. મને દુઃખ શેને કારણે છે? મને ઉપાધિ શા કારણથી છે? દોષ કોનો છે? દોષનો પ્રકાર શું છે? તે દોષ કેમ ટળે? શું કરવાથી ટળે? એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. ભાઈ, મારે તો આ આત્મા, દિવ્ય શક્તિમાન એવો આ આત્મા, આ જંજીરેથી, કર્મની જંજીરોથી બંધાયેલા આ ચેતનને છોડાવવો છે. કેમ નીકળે? કેમ છૂટે? પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. આ વાત એ છે, પર વસ્તુમાં મૂંઝાઈ ગયો છે એ બંધન છે, પર વસ્તુમાં જોડાયો છે એ બંધન છે, પર વસ્તુમાં આસક્ત છે એ બંધન છે. એનાથી વિરક્તિ, એનાથી વિરાગપણું, એનાથી છૂટવાપણું. એ ત્યાગવા સિદ્ધાંત, પશ્ચાત દુઃખ તે, જેની પાછળ દુઃખનો પડછાયો છે સમજી લેજે સુખ નથી. એ દુઃખથી પણ મહાભયંકર છે, દુઃખથી પણ
મહાભયંકર, જેને જીવે સુખ માન્યું છે, આ ભ્રમણા, આ ભૂલ, આ ભ્રાંતિ એમાંથી જેટલું નિરસન વહેલું થાય, અને જ્ઞાનીના વચન સિવાય આ નિરસન વહેલું થાય નહીં. આવી સમજણ, યથાર્થ સમજણ, સાચી સમજણ, સત્ય સમજણ, જ્ઞાનીના વચનના સહારા વિના, માત્ર પોતાની મતિ કલ્પનાથી, તર્ક અને યુક્તિથી, પ્રયુક્તિથી, વાદ અને વિવાદથી, વિતંડાવાદથી આ ન થાય. ઇટ્સ કેન નોટ બી એટેન્ડ બાય ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ. કોઈ એમ કે બુદ્ધિની કસરત કરીશ તો માર્ગ નહીં મળે. આ જિમ્નેશિયમ નથી ઇન્ટેલિજન્ટનું. એટલે નહીં વાદવાળા બધા ફસાઈ ગયા. કેમ કે બધા એમ સમજ્યા કે તર્ક, વાદ, વિવાદ, નહીં, આ ફલાણું ઢીકણું એની અંદર જ ચડી ગયા. આમ બધાથી પર થઈ જવાનો માર્ગ છે, તાત્પર્ય જીવીઓનો માર્ગ છે. કૃપાળુદેવે લખ્યું, તાત્પર્ય જીવીઓ તાત્પર્યને પકડે, રહસ્યને પકડે, ભાવને પકડે, આશયને પકડે, શબ્દો ભૂલી જાય. શબ્દ કોણે શું કીધા? ઋષભદેવની ભાષાનો શબ્દ આપણે ક્યાં જાણીએ છીએ? અને મહાવીરની ભાષા પણ આપણે તો અપરિચિત થઈ ગઈ આપણાથી. આપણે તો એના ભાવનું કામ છે કે ભાષાનું કામ છે? આપણે તો અનંતા તીર્થંકરોની વાણીને જાણીએ છીએ, અને કૃપાળુદેવના શબ્દોની અંદર કયા તીર્થંકરની વાત છે? તો કે અનંતા જ્ઞાનીઓની. કેની વાત કરીશું? આત્મસિદ્ધિ કીધા પછી પ્રભુએ શું કીધું?
નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર શમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં.
કેટલા જ્ઞાની, કોને બાદ કરવા, અને નિશ્ચય ક્યાં આવ્યો, ક્યાં સમાયો? અત્ર, અરે અમે આજે લખીને આત્મસિદ્ધિ, એમાં અનંતા જ્ઞાનીઓનો નિશ્ચય. એને અનંત અનંત જન્મોની સાધના કરી, આ એક જ્ઞાની કહેશો પેલે જ ભવ્ય મોક્ષ આવી ગયા. એ બધી સાધનાનો સાર અહીંયા સંચિત થઈ ગયો. આવી અત્ર સમાય, ધરી મૌનતા. બસ જો તમારે કહેવાનું હોય તો હવે અમે કઈ કહી શકીએ એમ નથી. સહજ સમાધિ, બસ હવે નિંદ્રા આવે છે. જ્ઞાની કહે છે કે સમવસ્થાને તે નિર્વાહો એવું પ્રારબ્ધ છે, તથાપિ જે કાળ જાય છે તે તેના ત્યાગના ભાવમાં ઘણું કરી ગયા કરે છે. બાકીના સમયમાં ચિંતન થાય તો આ જ થાય કે આ ક્યારે છૂટે. કૃપાળુ દેવે પણ કહ્યું કે આની અંદર અમારે સમાધિ રહી છે, તો પણ કહે છે કે આનાથી નિવૃત્ત થવું જ જોઈએ. એણે ક્યારેય સમર્થન નથી કર્યું કે ઉદય ભલે રહ્યો, વેપાર ભલે રહ્યો, મને કાંઈ નડશે નહીં, મને કાંઈ આડો નહીં આવે, આપણે તો આત્મામાં સ્થિર જ છીએ, એ બધું તો હૈલા કરે, આપણે દુકાને બેસીએ, ધંધો કરીએ, કાંઈ વાંધો નહીં, આપણે બધા ભાવ શુદ્ધ છે ને આપણા તો. આ આપણી બધી ગાલાવેલી વાતો છે કે બધું કરવું, પાપના કામ કરવા, અને મને પાપ નડશે નહીં. પુણ્યનું ફળ ઈચ્છે સહુ, પુણ્ય કરે ન કોઈ, પાપનું ફળ ઈચ્છે નહીં, પાપને છોડે કોઈ. આ જીવની ગાંડી ઘેલી વાતો આવી પ્રકારની છે. એટલે કવિ કહે છે કે ગાવા તારા ગીતડાને, મારે તો તારું ગીત ગાવું છે, પણ સંસારમાં રાચવું છે. સંસારમાં રહીને બધું જ કરતા કારવતા, કંઈ છોડવાનું નહીં, કંઈ એનાથી જરાય મારો સંસાર સમિત ન થવો જોઈએ, ઓછો ન થવો જોઈએ. બધો ભૈરો ભાઈરો સંસાર રહી અને પ્રભુ મોક્ષ તો મળવો જોઈએ. આ ક્યાં વાત છે! ઘણી જ આત્મવંચના, ભ્રાંતિ, અનેક રીતે આ જીવને હજી વાત સ્પષ્ટ થતી નથી. સાંભળે છે પણ હજી નિરંતર વિચારોનું ઘોલણ અને વિવેકની જાગૃતિ જે થવી જોઈએ. અનંત પ્રકારના જે અભિપ્રાયના, મતના, ગચ્છના, તર્કના વાળા છે, જાળા બાઈજા છે, એ જાળામાંથી દૂર કરી અને એને સત્યને ઉપલબ્ધ કરવું પડશે, આવિર્ભાવ કરવું પડશે, ત્યારે અંદરથી આ સમજણનો દીવડો પ્રગટશે. એને સંકેત કીધું છે. નિવૃત્તિ જેવા ક્ષેત્રે ચિત્ત સ્થિરતાએ હાલ સૂત્ર કૃતાંગ સૂત્રનું શ્રવણ કરવા ઈચ્છા હોય તો કરવામાં બાધા નથી. માત્ર જીવને ઉપશમ અર્થે તે કરવું યોગ્ય છે. કયા મતનું વિશેષપણું છે, કયા મતનું ન્યૂનપણું છે, એવા અન્યાર્થમાં પડવા અર્થે તેમ કરવું યોગ્ય નથી. તે સૂત્રકૃતાંગની રચના જે પુરુષોએ કરી છે તે આત્મસ્વરૂપ પુરુષ હતા એવો અમારો નિશ્ચય છે. પંચ મહાવ્રતધારી સાધુ એ સૂત્રકૃતાંગ શાસ્ત્ર વાંચવા માટે મુંબઈની ઝવેરી બજારમાં કાગળ લખે છે રાયચંદભાઈ નામના સદગ્રસ્તને કે પ્રભુ અમે આ સૂત્રકૃતાંગ શાસ્ત્ર વાંચી. આજ્ઞા કોણ મગાવે છે? સાધુ મુનિ. અને આ એમને જવાબ આપે છે, જ્ઞાની છે ભાઈ. મુનિ પણ ઓળખે છે કે મુનિ એમ તો આમ થાય કઈ પત્રો ન લખે કોઈને, મુનિ જાણે છે, પત્ર લખે છે. પત્રોનો જવાબ જુઓ કે નિવૃત્તિ જેવા ક્ષેત્રે તમારા જો વાંચવું હોય સૂત્રકૃતાંગ તમે આજ્ઞા મગાવો છો તો હવે એની શરત કહીએ છીએ. ક્યાં વાંચવું, ક્યાં વાંચવું શાસ્ત્ર વાંચવું હોય તો? ધમાલની વચ્ચે? તો તમે જ્યાં હો અહીંયાથી પેલા ક્યાં વયા જાજો? નિવૃત્તિ ક્ષેત્રમાં. શાસ્ત્ર વાંચવું છે ને, નિવૃત્તિ ક્ષેત્રમાં જજો. બહારના જેટલા અવરોધ છે એટલા અવરોધથી જરા દૂર થજો, વાતાવરણથી દૂર થજો, પ્રવૃત્તિના યોગથી દૂર થજો. એક જગ્યાએ લખ્યું કે મુનિને જો અહીંયા આવવા માટેનો વિકલ્પ છે એ જો એનો આત્મા શાંત રહેતો હોય તો ના પાડજો. અંબાલાલને કહે કાંઈ ન આવે. કાં તો કે અહીંયા પ્રવૃત્તિ ઉત્પન્ન કરે અને નિવૃત્તિને બાધા થાય એવા ઘણા કારણો મળી આવશે મુંબઈમાં, અને એ કારણો સામે ટકવાનું આપણું ગજું કેટલું છે આપણે જાણીએ. પછી આપણું ગજું જ જોવું જોઈએ ને, કારણો ગમે તેવા હોય મને વાંધો નહીં આવે. લાગે બાગે લોહીની ધાર મારા ઉપર નહીં તો કોના, તારા બાપ ઉપર. પથરો તું ઉડાડસ, શેરીમાં કોકને વાગે ને લોહીની ધાર નીકળે કોના ઉપર હોય. એમ પ્રવૃત્તિના યોગમાં તારે જવું છે, અને પછી ગમે તેવા કર્મો બંધાય તો મારા ઉપર નહીં તો કોણ ભોગવશે? તારે જ ભોગવવા પડશે. અત્યારે ભલે કદાચ તું મદમસ્ત થઈ ગયો હોઈશ પણ કર્મ ભૂલથાપ ખાતું નથી, પરિણામ કોઈ દિવસ કોઈને છોડતું નથી. નિવૃત્તિ ક્ષેત્રમાં જજો. હે મુનિ, શાસ્ત્ર વાંચવું છે, જિનાગમ છે એ તો ઉપશમ સ્વરૂપ છે. ઉપશમ સ્વરૂપ પુરુષોએ પ્રરૂપ્યા છે અને ઉપશમના હેતુ એ છે. ઉપશમ પ્રાપ્ત કરવો છે તમારે, ક્ષેત્ર નિવૃત્તિનો જોશે. ચિત્ત સ્થિરતાએ બીજી સરસ શું મૂકી? ચિત્તની સ્થિરતા. નિવૃત્તિમાં જવું છે પણ પાછા વળવાની ઉતાવળ છે, એનો પગ શાંત કરીને બેઠો. હજી તો આવે ત્યારથી પૂછશે કે આપણે કેટલા વાગે જશું, પણ તું આવ્યો છો પરોઠી વારીને બેસતો ખરો. હજી ભગવાનના દર્શન કર, કઈ સ્વાધ્યાય ભક્તિ કર, બે ચાર પદ કર, કઈક માળા કર. ત્યારે પેલા પ્રશ્ન છું, કાકુભાઈ હાંજે કેટલા વાગે ઉપડશું? હવે તું ઉપડવાના ભાવ સાથે જ આવ્યો છો તો ઉકલી જઈશ ક્યાંક. ઓહો, ચિત્તની સ્થિરતા કે સાંજના 7 વાગવા હશે ત્યારે વાગશે. આવા ક્ષેત્રમાં આવી ગયા બસ, હવે તો અહીંયા બેઠા છે. કોઈ ચિત્તની સ્થિરતાનો ભંગ નથી. પ્રભુના દર્શનની અંદર, પ્રભુની ભક્તિમાં, પ્રભુની આરાધનામાં લીન થઈ ગયા હોય તો પછી કલાક મોડું હવે બીજું શું. કેમ કાકુ અયોધ્યાપુરમમાં કલાક બે કલાક આમ કેમ કે રાતના 10 વાગે પહોંચતું તો ક્યાં ઊંડી વટાવીશ? 12 વાગે જશું, કોઈ તેડવા નહીં આવ્યો, એકલા આવેલા જશો. ભય શું પછી આત્માની વિચારણાની અંદર? જે થવું હોય થાય. એક વાર ચિત્તની સ્થિરતા આવી જાય પછી આ એકય કારણો આપણને સતાવતા, આ કારણો ત્યાં સુધી સતાવે છે કે જ્યાં સુધી આનું ચિત્ત અસ્થિર છે ત્યાં સુધી. પછી ફરાણાભાઈ આવ્યા છે, શું થશે? ઓલો બાબુ આમ ચિંતા કરશે, અમારી માને આમ ચિંતા થશે, વહુને આમ થશે. હવે જેને જે થવું હોય થવા દે, એકવાર તું ભૂલી જા, તું નીકળી ગયો ને બસ. પણ આને
અહીંયા ચિત્તની સ્થિરતા રહેતી નથી. એને તો ભક્તિમાં જો સુધીરભાઈ પદ લેવડાવે ને કે છોપી મેં તો તારા ચરણમાં થાવાની હોય તે થાય, તો જોરથી બોલશે કે થાવાની હોય તે હાવ ખોટો. અહીંયા જો 10:30 વાગે તો હમણાં ખબર પડે કે થવાની હોય તો થાય કે શું થાય. મુશ્કેલી, ચિત્તની સ્થિરતા બહુ મુશ્કેલી છે. નિવૃત્તિ ક્ષેત્રમાં જ્ઞાની કે છે, અહીંયા તો પ્રવૃત્તિ ક્ષેત્રમાં બેઠા છો સમજી શકાય, પણ જ્ઞાની કે છે નિવૃત્તિ ક્ષેત્રમાં. મુનિને કે છે જોજો, આજે તો આ ચિત્તની સ્થિરતા ગ્રહસ્થને ન હોય એ તો સમજી શકાય, મુનિઓને પણ ચિત્તની સ્થિરતા નથી. નિવૃત્તિ ક્ષેત્રમાં જાય તો એને ત્યાં સ્થિરતા નથી, એને પ્રવૃત્તિ ક્ષેત્ર વિના ચેન નથી. ક્યારે પાછા ફરીએ, જવું પડે તો બેદી જે આવે બસ, કેવા ખતર. આ પરિવર્તન કરવું હોય અપાસરાના કે ચાતુર્માસના તો કરી લઈએ, પણ પાછા હતા ત્યાં ને ત્યાં ફાવે નહીં. ચિત્તની સ્થિરતા. હાલ સૂત્ર કૃતાંગ સૂત્રનું શ્રવણ કરવા ઈચ્છા હોય તો કરવામાં બાધા નથી. આવું આગમ શાસ્ત્ર છે શ્રુત કૃતાંગ, તો બાધા નથી. પણ હેતુ માત્ર જીવને ઉપશમાર્થે તે કરવું યોગ્ય છે. શાસ્ત્ર શ્રવણ કરજો, હેતુ શું? માત્ર ઉપશમ, જીવને ઉપશમાર્થે. આ જીવ, હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ, નિર્વેદ થોભ. હે જીવ, ઘણું પરિભ્રમણ કર્યું, હવે શાંત થા. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય. આવો અંદરમાંથી રણકાર નીકળે, ધ્વનિ નીકળે. આ અંદરનો ધ્વનિ સંભળાય આપણને, બસ ઉભો રહે. ધસ ફાર નો ફર્ધર. તો કે છે તે જીવના ઉપશમ અર્થે તે કરવું યોગ્ય છે. શાસ્ત્રનું શ્રવણ જીવના ઉપશમ અર્થે કરવું કે ઉધામાં અર્થે કરવું? કયા મતનું વિશેષપણું છે, કયા મતનું ન્યૂનપણું છે, એવા અન્યાર્થમાં પડવા અર્થે તેમ કરવું યોગ્ય નથી. આ બીજી વાત, શાસ્ત્રનું વાંચન કરતી વખતે કયા મતનું વિશેષપણું છે અને કયા મતનું ન્યૂનપણું છે, એને કૃપાળુદેવે શબ્દ પ્રયોગ શું મૂક્યો? અન્યાર્થ, આત્માર્થ નહીં. એવા અન્યાર્થમાં પડવું યોગ્ય નથી. શાસ્ત્ર વાંચન આત્માર્થ અર્થે કરવાનું છે, અન્યાર્થ નહીં. આપણને આત્માર્થ અને અન્યાર્થ બિનમતલબી છે, બિનજરૂરી છે. તને આત્માને જેટલું જરૂરી છે એટલું જ ભાષાનું મહત્વ છે, બાકી કંઈ નથી. એ શબ્દો, એ રચના, એ વાક્ય વ્યાખ્યાન, એમાં ઉપમા, એનો અલંકાર, એ જે રીતે કીધો ભલે, જે રીતે કીધો કીધો, આપણે તાત્પર્ય શું પકડવાનું છે? આત્મા માટેની જે વાત છે એટલી સમજી લેવાની છે શાસ્ત્રમાંથી. અને વાત એક જ છે ઉપસંધૌતે. હે આર્ય, સર્વ દ્રવ્યાનું યોગનું ફળ સર્વ ભાવથી વિરામ થવું તે છે. દ્રવ્યાનો યોગ કેવો જબરજસ્ત, જીનેશ્વર ભગવાનના બોધનો તત્વનો અનુયોગ, આવો જબરજસ્ત દ્રવ્યાનો યોગ જેની અંદર અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિ અને મતિ, એમ આપણે જેને કે કામ ન કરે આપણી, તો એવાની અંદર પણ પરમ કૃપાળુ દેવ કે છે, હે આર્ય, આનું ફળ પણ એક જ છે, સર્વ ભાવથી વિરામ થવું. શાંત થા, શાંત થા, ઉપશમ થા, ઉપશમ થા. હે જીવ, બહુ થયું, બસ આ ભાવ, આ શાસ્ત્ર શ્રવણનો, સ્વાધ્યાયનો, ભક્તિનો, બસ અંદરથી એક જ અંદરથી અવાજ આવે કે બહુ કર્યું, હવે ઘણું થયું. તો કે છે બાકીનો જે કંઈ ભાવ આવે, આ આત્માના ઉપશમ સિવાયનો જે કંઈ ભાવ છે એને આ જ્ઞાની પુરુષે સરસ શબ્દ મૂક્યો, એમાં શબ્દાર્થ ન મૂક્યો, વિશેષાર્થ ન મૂક્યો, પણ એને શબ્દ મૂક્યો અન્યાર્થ. આ બધું અન્ય છે, બહુ સરસ શબ્દ છે. અન્વયાર્થ શબ્દ છે, શબ્દનું વ્યાકરણની દ્રષ્ટિએ છૂટા પાડીને સમજવું એ અન્વયાર્થ છે, પણ આ તો અન્યાર્થ શબ્દો, બેમાં ફેરક છે. આત્મા સિવાયની વાતમાં જે કંઈ છે બધું અન્ય અર્થ છે. એનો ભાષાર્થ બહુ સરસ છે, એનો વિશેષાર્થ બહુ સરસ છે, એનો અન્વયાર્થથી જોડણીને છૂટી પાડવી, સંધિને છૂટી પાડવી, આ બધો અન્વયાર્થ છે. જ્ઞાની કે છે એકેયમાં પડવાનો નથી. ઓહો હો, શબ્દ કોઈ મૂકે છે આવો શબ્દ કંઈ મળતો નથી, અન્યાર શબ્દ જ પહેલી વાર વાંચવા મળે. આટલું આટલું વાંચીએ છીએ આપણે અન્યાર્થ. કૃપાળુ દેવના કોઈ શબ્દો તો યુનિક. એટલે ઉમાશંકરે સરસ કહ્યું છે કે એના વચનામૃત વાંચતા મને ખબર પડી કે આ મહાપુરુષે ગુજરાતી ભાષાને કેટલાય શબ્દો કોઈન કરીને આપ્યા છે, નવું સર્જન કર્યું છે એને તો. હી હેઝ કોઈન્ડ ધ ગુજરાતી લેંગ્વેજ. આટલું બધું સામર્થ્ય. અને બીજી જગ્યાએ એણે લખ્યું છે પંડિત સુખલાલજીએ કે મારા મનની અંદર એક વાત હતી કે અધ્યાત્મ વિષય એટલો જબરજસ્ત છે, દ્રવ્યાનુયોગ અને તત્વ, આ વાતને ગુજરાતી ભાષાની અંદર જ સામર્થ્ય નથી, એટલે ઢીલી ઢાલી ભાષા છે આ. એ કે છે કે આવો અધ્યાત્મનો પરમાર્થની વાતને તંતોતંત્ય લઈ શકે એવા તો શ્રીમદ રાજચંદ્રની શૈલીમાં મેં જોયું કે અધ્યાત્મ આટલું પૂર્ણપણે પૂર્ણ સામર્થ્ય અને શક્તિથી પ્રકાશિત થાય એ તો શ્રીમદ રાજચંદ્રની વાણી દ્વારા જોવા મળ્યું. આની ભાષામાં આવ્યું કે અધ્યાત્મનો તંતોતંત, તંતોતંત એ ગુજરાતી ભાષામાં આ પુરુષ રજૂ કરી શકે છે. આટલી પૂર્ણતા, આટલું સામર્થ્ય આ ભાષાની અંદર, આટલી ક્ષમતા, આ તો આ મહાયોગીના શબ્દો દ્વારા ખબર પડી કે આપણી ભાષામાં પણ પરમાર્થને ક્યાંય આંચ આવે એમ નથી, પરમાર્થને ક્યાંય નબળો નથી પડવા દીધો. ભાષા ગુજરાતીની છે પણ આપણને પણ ગુજરાતી તરીકે ઢીલો નથી રહેવા દીધો. અન્યાર્થ, અન્યાર્થમાં પડવું નહીં, તેમ કરવું યોગ્ય નથી. તે સૂત્ર કૃતાંગની રચના જે પુરુષોએ કરી છે તે આત્મસ્વરૂપ પુરુષ હતા એવો અમારો નિશ્ચય છે. દ્રષ્ટિ કેવી છે? સૂત્ર કૃતાંગ એ 45 આગમમાંનું એક આગમ છે. આ જ્ઞાની પુરુષે એ આગમનો ક્યાંય નિષેધ નથી કર્યો. કોઈ કે મારા 5 જ સાચા, કોઈ કે મારા 32 જ સાચા. આ પુરુષ કહે છે કે એ રચનાર જે છે, આ સૂત્ર કૃતાંગની રચના કરનાર જે પુરુષોએ કરી છે, સૂત્ર કૃતાંગની રચના જે પુરુષોએ કરી છે તે આત્મસ્વરૂપ પુરુષ હતા એવો અમારો નિશ્ચય છે. આગમ તરફ જોવાની દ્રષ્ટિ, જ્ઞાન અને જ્ઞાનીમાં ભેદ ન હોય. જ્યાં જ્ઞાન છે ત્યાં જ્ઞાની છે. જો જ્ઞાન આટલું સુંદર છે તો રચનાર એ જ્ઞાની જ હોય, બીજો ન હોય. કૃપાળુ દેવે તો આ તાત્પર્ય, આ આત્માર્થ પૈકડો છે, અન્વયાર્થ પૈકડો હોત તો એમ કહેત કે આ આમ છે ને આ તેમ છે. હોય ગમે ત્યાં કદાચ કાળ બળના કારણે ક્યાંક શબ્દ દોષ, સ્મૃતિ દોષ આવે, પણ એથી કરીને તત્વ દોષ ન હોય. ખ્યાલ આવે છે? સ્મૃતિ દોષ હોય ક્યાંક, ભેદ ભાંગા જે કંઈ કહેવા હોય એ ક્રમે ન કહેવાય, એની પ્રકૃતિઓ વિસ્તારથી કહેવાની હોય તો ક્યાંય બે ચાર છટકી જાય, એ સ્મૃતિ દોષ છે જીવનો. પણ કેનાર પુરુષ જો વાત બરોબર મૂકે તો તત્વદોષ નથી, દ્રષ્ટિદોષ નથી ત્યાં. અને જ્યારે પંડિતાઈના સામ્રાજ્યમાં આપણે જઈએ છીએ ત્યારે શાસ્ત્રોનું મૂલ્યાંકન એ આ દ્રષ્ટિ ઉપર કે તત્વ ઉપર થતું નથી, ભાષા ઉપર થાય છે, વ્યાકરણ ઉપર થાય છે, ઉપમા ઉપર થાય છે, અલંકાર ઉપર થાય છે, એટલે આત્માર્થ સિવાયના બધા અર્થ ઉપર થાય છે, અન્યાર્થ ઉપર થાય છે. એટલે નક્કી કરે છે કે આ આગમ અમને માન્ય નથી અને આ આગમ અમને માન્ય નથી. કઈ વાંધો નહીં, તને માન્ય નથી એટલે તત્વ બદલાઈ જાય, આપણને કઈ માન્ય નથી એટલે દુનિયાનો ક્રમ બદલાઈ જાય. કોઈ એમ કે એવું કર્મ હોય તો મને માન્ય નથી, પણ તને માન્ય નથી તો કર્મ તને છોડવાનું છે, તોય તારે ભોગવવું જ પડશે, ઈચ્છીએ કે ન ઈચ્છીએ, ગમે કે ન ગમે. કારણ કે સત્ય સનાતન સત્ય રહે છે. આવી દ્રષ્ટિ, આ પરમાર્થ દ્રષ્ટિ જીવનમાં આવે, કોઈના પ્રત્યેનો ક્યાંય અનાદર ન આવે, અભિનય ન થાય. શાસ્ત્રની અભિનય આસાત નાખી છે, એ અભિનય ન થાય. જો એની અંદર આત્માર્થ હોય તો મારે માટે તો એ
ઉપાસ્ય છે, વાત પૂરી થઈ ગઈ. મારે હું અન્વયાર્થમાં ક્યાં પડું છું, મારે અન્યાર્થનું કામ જ નથી. અન્યાર્થ જે હોય તે કોને લખ્યું ને ક્યાં લખ્યું ને કઈ સદીમાં લખ્યું ને આમ હતા ને તેમ હતા ને એ લપચપમાં કોણ પડે. જે લખાણ છે એ મને બસ પૂરતું છે કે એમાંથી મને એવું મળે છે તત્વ. તત્વ બરોબર છે, એ પૂર્ણતા. તત્વની પૂર્ણતા છે, દ્રષ્ટિની પૂર્ણતા છે, દર્શનની પૂર્ણતા છે. તો પછી શાસ્ત્રની અપૂર્ણતાને ભાષાની દ્રષ્ટિએ, અન્યની દ્રષ્ટિએ ક્યાંય જોડાય નહીં. એના આધાર ઉપર માન્ય અમાન્યના ભેદ કરાય નહીં. જબરજસ્ત દ્રષ્ટિ બંધાવે છે. આવી જ્ઞાન પ્રત્યેની દ્રષ્ટિ, વિનય એ ધર્મનું મૂળ છે. એમાં વિનયની વ્યાખ્યા આપી છે કે ગુરુઓ જે પોતાના શાસનની પરંપરા છે એ જે શાસન ચાલુ રહે છે તો ગુરુની વાણીથી બોધથી ચાલુ રહે છે. એ બોધની પરંપરા, પણ એ બોધની પરંપરાને ગ્રહણ કરનાર શિષ્ય છે. બોધની પરંપરાને ગ્રહણ કરનાર શિષ્ય છે એ શિષ્ય વિનયવાન હોવો જોઈએ. વિનયથી વિદ્યા મળે છે. એ વિનિત શિષ્યજનો હોય, ઉત્તરાધ્યયન સૂત્રની અંદર આ આખી વાત બહુ સમજાવીને આપી છે કે એ વિનયવાન ન હોય તો શું થાય, એ સંગતિ સાધી ન શકે. જ્ઞાની પુરુષના વચનની સંગતિ એટલે ઇન ટોટાલિટી, અખિલાઈના સ્વરૂપની અંદર એને એ વસ્તુને સમજવી જોઈએ. અને એ સંગતિ સાધી ન શકે તો એકાંતે જો એ સંગત થાય, એકાંતની અંદર, કેમ કે શાસ્ત્રમાં ઉત્સર્ગ માર્ગ હોય અને અપવાદ માર્ગ પણ હોય. કોઈ વસ્તુ ઉત્સર્ગ એટલે ધોરી માર્ગ, નિયમ પ્રમાણે, અને કેટલીક સ્થિતિ એવી હોય, સમ સિચ્યુએશન, અપવાદ માર્ગ, કે આમ હોય તો પણ. આપણે એમ કહીએ કે આટલો બધો કર્મનો ઉદય હોય અને એ માણા જ્ઞાની હોય, તો અપવાદ માર્ગ શાસ્ત્રમાં છે. હવે જે ઉત્સર્ગ માર્ગને એકાંતે આરાધે અને અપવાદનો અસ્વીકાર કરે તો એ શિષ્ય અપરિણામી બને છે, એને જ્ઞાન પરિણમન થતું નથી. અને અપવાદ માર્ગને જે એકાંતે આરાધે, અપવાદ માર્ગને એકાંતે આરાધે કે ભગવાને આમ કર્યું તો હું આમ કરીશ, ચક્રવર્તી અરીસા ભવનમાં કેવળ જ્ઞાન થયું છે તો હું રોજ અરીસા ભવનમાં જઈશ, મરુદેવા માતાને હાથી ઉપર કેવળ જ્ઞાન થયું મારે આંગણે હાથી બાંધવો. અપવાદમાં એકાંત જો બને શિષ્ય અને સંગતિ સાધે નહીં તો એ અતિ પરિણામી બને છે. અપરિણામી, અતિ પરિણામી એક પણ મોક્ષ માર્ગને ઉપલબ્ધ થતો નથી. માટે શાસ્ત્રકારોએ કહ્યું કે શિષ્ય વિનિત હોવો જોઈએ. એ વિનયવંત શિષ્યનું લક્ષણ જ છે કે જ્ઞાની પુરુષોના, સત્પુરુષોના વચનની સંગતિ સાધે. એ સંગતિ શાશ્વતી હોય છે. બધા જ સંયોગો, બધી જ પરિસ્થિતિ, સમગ્રતાનું જેને દર્શન છે, મૂલ્યાંકન છે, મધ્યસ્થતા છે, વિશાળ બુદ્ધિ છે, આ જ શિષ્ય સંગતિ સાધી શકે. બીજો ન સાધી શકે, એકની અંદર આવીને અટવાઈ જાય. આવું પણ બહુ મહત્વની વાત પણ કૃપાળુ દેવૈયા કહ્યું છે કે સૂત્ર કૃતાંગની રચના જે પુરુષોએ કરી છે તે આત્મ સ્વરૂપ પુરુષો હતા એવો અમારો નિશ્ચય છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરે.